સંદેહ નિવારણી પ્રકરણ 13.
સ્વામી, ગઈ વખતે તમે મહાભારતના યુદ્ધની વાત કરી હતી, તેવી જ રીતે રામાયણ પણ દરેક મનુષ્યના હૃદયમાં બને છે?
બેશક, તે પદ્ધતિસર જ બને છે.
ત્યારે આમાં રામાયણ કયા રૂપમાં આવે છે?
આત્મા એ રામ છે. તે શરીર રૂપી પોશાક ધારણ કરીને જીવીના પાત્રમાં આવ્યો છે.
ત્યારે જેની ઈચ્છા પ્રબળ છે એવો સંકલ્પ સિદ્ધ થઈને અને જેનામાં સર્વશક્તિ છે એવો સર્વશક્તિમાન થઈને તે આટલું બધું સહન શા માટે કરે છે?
એ બધું નાટક છે, એની લીલા યા રમત છે. તેને આનંદ શું અને દુઃખ શું? તે પોતે આનંદ સ્વરૂપ છે. જે આનંદ અને દુઃખ એ બેમાંથી એકેને જાણતો નથી, તેની ઈચ્છાથી તે માયા ઉત્પન્ન કરે છે. તે દરેક વસ્તુ ઉત્પન્ન કરી શકે છે. તેણે પોતે ભૂમિકા ભજવીને અને પ્રત્યેક ગુણને જુદા જુદા સ્વરૂપે દર્શાવીને દુનિયાની રંગભૂમિ ઉપર રામાયણ ભજવ્યું છે. આવું રામાયણ આજે પણ દરેકના હૃદયમાં બની રહ્યું છે. હૃદયમાંનો રામ અર્થાત આત્મા સાક્ષી તરીકે દરેક વસ્તુને નિહાળી રહ્યા છે.
પરંતુ અચેતન યા જળ પદાર્થ જીવી આ રામાયણમાં કેવી રીતે પ્રવેશ કરે છે?
આ જળ સક્રિય ચૈતન્યને એટલે કે બ્રહ્મના જ્ઞાનને સ્વીકારે છે. ચૈતન્ય સીતાના નામ સાથે જન્મે છે. જળ ચૈતન્ય એક થાય છે. આ સીતા રામને લાગુ પડે છે. જ્યાં સુધી જળ અને ચૈતન્ય એક હોય ત્યાં સુધી કોઈ મુસીબત હોતી નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ પણ હોતું નથી. આ બેમાંથી એક જુદું પડી જવું એ માથાકૂટ ઉત્પન્ન કરે છે.
તે કેવી રીતે સ્વામી?
સીતા જે બ્રહ્મજ્ઞાન છે તે આત્મા જે જીવ સ્વરૂપે તેમાંથી જતી રહે છે. જો સીતા અથવા બ્રહ્મજ્ઞાનને ખોવાઈ જવા દેવામાં આવે તો મનુષ્ય અંધકારના જંગલમાં ભટકવામાંથી બચી શકતો નથી.
સ્વામી, જો એમ છે તો લક્ષ્મણે હંમેશા તેની સાથે રહેવાનું કારણ શું છે? અમારા જીવનમાં લક્ષ્મણ શાને માટે છે?
જીવનના અંધકારમય જંગલમાં મનુષ્ય એકલો ન હોવો જોઈએ. તેણે હંમેશા મનને તેના પક્ષે રાખવું જોઈએ. આટલા માટે લક્ષ્મણને હંમેશા સાથે રાખવામાં આવે છે.
રામાયણમાં વાલી અને સુગ્રીવનું વર્ણન કરવામાં આવેલું છે, તેઓ કોણ છે?
અંધકારમય જંગલમાં ભટકતા મનુષ્યને નિરાશા સાંપડે છે. તેણે વિવેક શક્તિ કે પરીક્ષા શક્તિ મેળવવી જોઈએ, પરંતુ તેઓને એકબીજા પ્રત્યે વેરભર્યો તિરસ્કાર હોય છે. નિરાશા એ વાલી છે, તેનો નાશ કરવો જ જોઈએ, માત્ર ત્યારે જ સફળતા આવી શકે. નિરાશા એ વાલી છે અને વિવેક શક્તિ અર્થાત પરીક્ષા શક્તિ એ સુગ્રીવ છે.
હનુમાન જે આ બેની વચ્ચે દેખાય છે તે કોણ છે?
નિરાશાનો નાશ કરવામાં મોટી મદદ કરનાર તે હનુમાન એટલે કે હિંમત. હિંમત એ હનુમાન છે. હનુમાન હિંમત સ્વરૂપે છે. મનુષ્ય હિંમત સાથે જ સંબંધ ખીલવ્યો છે. તેને કારણે મહીસાગર અર્થાત મોહરૂપી સાગરને ઓળંગવાનું શક્ય બને છે. તે કારણે જ રામે બતાવ્યું છે કે તેણે હનુમાનની મદદથી સેતુ અથવા પુલ બાંધ્યો હતો.
મોહસાગરને પાર કર્યા પછી કયા કામની યોજના કરવાની છે?
રામે પુલ ઓળંગ્યા પછી શું કર્યું તે તમે જાણતા નથી? મોહ અથવા માયાને જીતીને તેણે રાવણ અને કુંભકર્ણના રૂપમાં રજોગુણ અને તમોગુણને હણ્યા. બાકી રહેલા છેલ્લા ભાઈ વિભીષણ એટલે કે સત્વગુણનો રાજ્યાભિષેક કર્યો. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણેય ભાઈઓના પાત્રો અને કારકિર્દીમાં ત્રણ ગુણ અર્થાત સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એના ઉદાહરણ આપીને આ બાબત સમજાવવામાં આવ્યા છે.
આ પછી પ્રાપ્ત થયું કહેવાય છે તે શું છે?
પ્રાપ્ત થયું કહેવાય છે એમ તમે કહો છો? પછી અનુભવજન્ય જ્ઞાન, વાસ્તવિક જીવનમાં પ્રાપ્ત થતું જ્ઞાન, અનુભવ જ્ઞાન અથવા સીતાની પ્રાપ્તિ. જ્યારે જળ અને ચૈતન્યનો ફરી સંયોગ થાય છે ત્યારે તે પટાભિષેક અથવા રાજ્યાભિષેક એટલે કે જીવન મુક્તિ અર્થાત જીવ માટે મુક્તિ છે. તેથી રામાયણની મૂળ અર્થાત પાયાની શિક્ષા આ જ છે. જીવ, મન, જ્ઞાન, નિરાશા, વિવેક અર્થાત પરીક્ષા શક્તિ, હિંમત, ભ્રાંતિ, રજસ, તમસ, સત્વ આ બધામાં દરેક પોતાની જાતનું જુદા જુદા સ્વરૂપે પ્રતિપાદન કરે છે. આમાંનું દરેક કઈ રીતે પ્રાપ્ત થઈ શકે અથવા તાબે થઈ શકે તે શીખવાનું છે. આ બધું જે આત્મારામના નામ સાથે રામ સ્વરૂપે આવ્યો છે તેના દ્વારા તેના કાર્ય, વર્તણૂક, આજ્ઞા અને માર્ગદર્શનથી થાય છે. તેનું રામાયણ તે દિવસે પૂરું થતું નથી જ્યાં સુધી દરેક મનુષ્યના જીવનમાં આ માર્ગો દ્વારા સિદ્ધિ માટે તરફરાટ હોય છે. મનુષ્ય અંતે અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરતો હોય અને આખરે સત્વગુણનો રાજ્યાભિષેક થાય ત્યાં સુધી મનુષ્યના હૃદયમાં રામાયણ બનતું રહે છે. એક બાજુએ મહાભારતનું યુદ્ધ, બીજી બાજુએ રામાયણ અને બીજી એક બાજુએ ભાગવત. આમ કાયમને માટે જીવન જીવાય છે. આ રામાયણ, મહાભારત અને ભાગવતના સૂક્ષ્મ સ્વરૂપો છે. તમને સમજ પડે છે?
તેનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રામાયણમાં આત્મા એ રામ છે, મન એ લક્ષ્મણ છે, બ્રહ્મજ્ઞાન એ સીતા છે અને જ્યારે તે સીતા ખોવાય છે ત્યારે રામ અસ્તિત્વના જંગલમાં પડે છે. તે જંગલમાં નિરાશા અને પરીક્ષા શક્તિ હોય છે. જો આપણે હનુમાન અથવા હિંમતની સોબત કરીએ તો આપણે જાંબુવન, અંગત અને બીજા વાનરોએ દર્શાવેલ રુચિ, બળ અને સ્થિરતાના સૈન્ય વડે મોહ કે માયારૂપી સાગરને પાર કરી શકીએ છીએ. તે પાર કરતાની સાથે જ આપણે રાવણ અને કુંભકર્ણના ગુણોને મળતા રાજસિક અને તામસિક ગુણોનો નાશ કરી શકીએ. ત્યાર પછી વિભીષણના જેવા સાત્વિક ગુણોને રાજ્યાભિષેક થઈ શકે. પછી અનુભવ જ્ઞાન અને સીતાને પ્રાપ્ત કરી શકાય. આ જળ અને ચૈતન્યનો સંયોગ એટલે કે સીતા અને રામનો સંયોગ, તે આનંદ, જીવન મુક્તિ, આત્માની મુક્તિ છે. અરે કેવું સુંદર રામાયણ! જો એમ કહીએ તો દશરથના પુત્ર તરીકે રામે પૂર્ણ કરેલું રામાયણ હાલમાં દરેક મનુષ્યમાં ગુણો અને ઇન્દ્રિયોના સ્વરૂપ દ્વારા સૂક્ષ્મ રામાયણ તરીકે ભજવાઈ રહ્યું છે.
આમાં એમ કહીએ તો જેવું કઈ જ નથી, તે અત્યારે સૂક્ષ્મ રામાયણ તરીકે બની જ રહ્યું છે.
સ્વામી, તમે કહ્યું હતું કે રામાયણમાં દરેક ગુણ અને દરેક ઇન્દ્રિય જુદું રૂપ ધારણ કરે છે. તે એવો તર્ક કરવામાં કેટલું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે કે ઇન્દ્રિયો પણ કોઈ રૂપ ધારણ કરી શકે. આ સ્થૂલ અને સૂક્ષ્મ રામાયણમાં ઇન્દ્રિયો કયા રૂપમાં દેખાય છે તે કૃપા કરીને મને કહો.
જે કોઈ ગુણ હોય તે ઇન્દ્રિયોની મદદ વિના પોતાને કેવી રીતે દર્શાવી શકે? ગુણો ઇન્દ્રિયોમાં ઉછરે છે. કર્મેન્દ્રિયો 5 છે, જ્ઞાનેન્દ્રિયો પણ 5 છે. આ 10 ઇન્દ્રિયો મનની મદદથી આત્મામાં પ્રીતિ ઉત્પન્ન કરે છે, શું એમ નથી? નહીં તો વિલીનીકરણ બિલકુલ ન હોઈ શકે. એમ કહેવાય છે કે માયામાં જન્મેલા, માયામાં ઉછરેલા મનુષ્યના જીવનનો હેતુ માયાને વશ કરવાનો છે. વળી તે જ પ્રમાણે ઇન્દ્રિયોમાં જન્મેલા અને ઇન્દ્રિયોમાં ઉછરેલા જડ ચૈતન્ય ઇન્દ્રિયોને વશ કરવાની છે. તે તેનું મૂળ કે પાયાનું લક્ષણ છે. શું તમે તે જાણતા નથી? તે કારણે તમને ખબર છે કે રામ જીવી ક્યાં જન્મ્યો હતો, તે કોનો પુત્ર છે? દશરથનો. એ દશરથ નામ છે કારણ કે તે 10 ઇન્દ્રિયોની સાથે સંબંધ વિનાનું ન હોઈ શકે. પરંતુ હમણાં તેઓ જ્ઞાનની ઇન્દ્રિયો અને કર્મની ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના રૂપમાં છે. ત્યારે તે સગળા આ દશરથ સ્વરૂપે અર્થાત દશરથના રૂપમાં હતા.
દશરથને 4 પુત્ર હતા, તે શાના સ્વરૂપ હતા સ્વામી?
10 ઇન્દ્રિયોમાંથી ફક્ત 4 જ નહીં, પરંતુ ગમે તે સંખ્યામાં ગુણો અને રૂપો ઉત્પન્ન થઈ શકે. પરંતુ પરમાત્માના 4 મુખારવિંદોના ચિહ્નો તરીકે મુખ્ય ફક્ત 4 સ્વરૂપે પરમાત્માની ઈચ્છા શક્તિથી ઉત્પન્ન થયા. તેઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તરીકે જન્મ્યા છે. સૂક્ષ્મ સ્વરૂપમાં તેઓ સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમ છે. આ પરમાત્માના 4 મુખારવિંદો કે ચહેરા છે.
સ્વામી, આ 4માં સત્ય કોણ છે? ધર્મ, શાંતિ અને પ્રેમનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
તમે નથી શોધી કાઢી શકતા? રામ સત્ય સ્વરૂપ છે. હોદ્દો અને માન તેમને, અર્થાત રામને જેનો હક્ક છે તેને જવું જોઈએ, મને નહીં, એમ ભરતે કહ્યું અને તેથી તે ધર્મ સ્વરૂપ છે. આત્મામાં એટલે કે રામ સ્વરૂપમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અને તેની અભંગ અર્થાત અખંડ સોબત કરતાં વધારે મીઠો આનંદ કોઈ નથી એવું માનીને લક્ષ્મણ રામની પાછળ ગયો અને તેથી તે પ્રેમ સ્વરૂપ છે। પોતાની વ્યક્તિગત જુદી મહત્વાકાંક્ષા નહીં રાખીને આ ત્રણેય લીધેલા રાહને અનુસરીને શત્રુઘ્ન શાંત અને વ્યગ્રતા રહિત હતો તેથી તે શાંત સ્વરૂપ છે। હવે તમને એ સ્પષ્ટ થાય છે?
હા સ્વામી, પરંતુ આ ચાર પુત્રો તો ત્રણ માતાઓથી જન્મ્યા હતા, તે માતાઓ કોણ છે?
મેં હમણાં જ કહ્યું તેમ માયામાં જન્મેલા અને માયામાં ઉછરેલા મનુષ્ય માયા કરતા ચડિયાતા થવાનું હોય છે। તે જ પ્રમાણે મનુષ્ય ગુણોમાંથી જન્મે છે, ગુણો સાથે ઉછરે છે, છેવટે તેણે ગુણોથી ચડિયાતા થવાનું છે। આ સત્ય હકીકત બતાવવા માટે ત્રણ માતા ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે। તેઓમાં કૌશલ્ય એ સત્વગુણ છે, કૈકેયી રજોગુણ છે અને સુમિત્રા તમોગુણ છે। તેઓ તે ભૂમિકાઓ ભજવે છે, સંબંધ ધરાવે છે અને તેથી તે ઇન્દ્રિય ગુણ સ્વરૂપે છે। મનુષ્ય ઇન્દ્રિયો અને ગુણો દ્વારા સત્યને સહેલાઈથી સમજી શકતો નથી। તે કારણે પરમાત્માએ રામાયણ દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપોના સાધન વડે તે શીખવાડ્યું। પરમાત્મા આજે પણ શીખવી રહ્યો છે। પરમાત્માએ તે દિવસોમાં સ્થૂળ રામાયણ ભજવ્યું હતું અને આજે અત્યારમાં પણ તે મનુષ્યના હૃદયરૂપી રંગભૂમિ ઉપર સૂક્ષ્મ રામાયણ ભજવી રહ્યો છે।
સ્વામી, મહાભારત અને રામાયણનો આંતરિક અર્થ જે તમે સમજાવ્યો તે ખરેખર ઘણો રસપ્રદ છે। જો મનુષ્ય ઊંડાણથી બારીક તપાસ કરે તો બીજું તેઓમાં શું છે તે જાતના મહાભારત અને રામાયણ ચિત્ત મન ચિત્ત અને બુદ્ધિની ક્રિયાઓ અને આંતરિક ક્રિયાઓ દ્વારા દરેક હૃદયમાં બની રહ્યા છે। તમે કહ્યું કે ભાગવત પણ એ જ રીતે બની રહ્યું છે, જો તમે કૃપા કરીને તે કેવી રીતે બની રહ્યું છે તે સમજાવો તો તેનો પણ આંતરિક અર્થ જાણ્યા પછી મને સૂક્ષ્મ રામાયણ, સૂક્ષ્મ મહાભારત અને સૂક્ષ્મ ભાગવત એ ત્રણેયને અનુસરવાનું શરૂ કરી શકીએ, તેથી કૃપા કરીને મને ભાગવત વિશે કહો।
ઠીક, ભાગવત બીજા બે જેવું નથી, તેને કંઈ ગુણ કે રૂપ નથી, તે આત્મા સાથે કામ લે છે। જે ગુણો ઇન્દ્રિયો મન ચિત્તથી પર અને પાછળ છે તે આત્માની શક્તિઓ પરાક્રમો અને તેની દેખીતી પ્રવૃત્તિઓ અને લીલાઓ સાથે કામ કરે છે અથવા કામ લે છે। ભાગવતમાં જે દરેક વસ્તુનો સાક્ષી છે તેના અવતારોની વાર્તાઓ સમાયેલી છે।
તે સાક્ષી એ જ રૂપ ધારણ કર્યા હતા તે શું છે? તેણે તે રૂપો શા માટે ધારણ કર્યા હતા?
ખરું કહીએ તો પરમાત્મા સર્વ રૂપોવાળો સર્વ સ્વરૂપી છે। તેના સ્વરૂપોની સંખ્યા અથવા સ્વભાવની કોઈ મર્યાદા કે હદ નથી, છતાં જે બન્યું છે તેને અનુસરીને કંઈક કહેવું જ હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મત્સ્ય કુર્મ વરાહ વામન નરસિંહ રામ અને કૃષ્ણ આ તેના અર્થાત પરમાત્માના અવતારો છે। દુનિયાના ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કાર્ય ચલાવવા માટે, દુષ્ટોને દંડ દેવા માટે અને સારાનું રક્ષણ કરવા માટે પોતે ઠરાવેલા સમય અને પોતે ઠરાવેલા હેતુ માટે તે સ્વરૂપને ઉત્તમ માને કે ધારે તે સ્વરૂપ ધારણ કરે છે। જ્યારે તે હેતુ સિદ્ધ થાય છે ત્યારે તે અર્થાત પરમાત્મા અગાઉના જેવો સાક્ષી અને આત્મરૂપી બની જાય છે।
રામ અને કૃષ્ણે પણ દુષ્ટોને સજા કરી હતી અને સારાનું રક્ષણ કર્યું હતું, શું એમ નહીં સ્વામી? તો પછી તમે કેવી રીતે કહો છો કે રામાયણ અને મહાભારતમાં ગુણ સ્વરૂપ છે જ્યારે ભાગવતમાં ગુણ સ્વરૂપ નથી?
જુઓ, ગુણોને શરૂઆત અને અંત હોય છે, આત્માને એ બેમાંથી એકેય નથી। રામ અને કૃષ્ણને પણ અવશ્ય કરીને કોઈ ગુણો નથી। તેઓએ બતાવી આપ્યું છે કે ગુણોથી પર રહીને પણ તમામ ગુણોને કાબૂમાં રાખવાનું શક્ય છે। રામાયણ અને મહાભારતની વાર્તાઓને અંત છે, શું તેમને અંત નથી? તે અર્થમાં ભાગવતને અંત નથી। ભાગવત એવા પરમાત્મા વિશે કહે છે કે જેને શરૂઆત કે અંત નથી। તે એવા રૂપો વિશે કહે છે જે પરમાત્માએ યુગ સમય અને હેતુના સંદર્ભમાં કે સંબંધમાં ધારણ કર્યા હતા। બીજી બાજુએ બીજા બે રૂપો આ જૂઠી અને ક્ષણભંગુર દુનિયામાં અનુસરવાની ખરી નીતિ શીખવે છે અને માનવજાતને બતાવવાને અને મનુષ્યોને સત્ય ધર્મ શાંતિ અને પ્રેમ વગેરેને અનુસરતા કરવાનો પ્રયત્ન કરે છે। તમને સમજ પડે છે?
તો કહેવાનું એમ છે કે ભાગવત અમને કોઈ પણ વ્યવહારુ ઉપયોગી નથી.
શું સાધકોને જે સૌથી વધારે ઉપયોગી છે તે ભાગવત જ છે? તે એકલામાં જ પરમાત્માનો સાચો મર્મ, તેનો સાચો મહિમા અને તેનો સાચો માર્ગ સમાયેલા છે. રામાયણ અને મહાભારત નૈતિક શિક્ષણ અને ઉદાહરણથી સંસારી મનુષ્યને, સામાન્ય મનુષ્યને કેટલેક અંશે ઊંચે લાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ મનુષ્ય જેઓ આત્માનો અને પરમાત્માનો સ્વભાવ જાણવાની શોધમાં છે, તેઓએ ભાગવતનો બીજો કોઈ પણ ચીજ કરતાં વધારે અભ્યાસ કરવો જ જોઈએ.
સ્વામી, ભગવાન, ભાગવત અને ભક્ત વચ્ચેનો શો સંબંધ છે?
મહારાજા, યુવરાજ અને કુમારરાજ વચ્ચેના સંબંધો. ભગવંત અથવા પરમાત્મા એ મહારાજા છે. અલબત્ત ભગવંત બીજો દરજ્જો છે, કારણ કે તે પરમાત્મામાંથી આવેલા યુવરાજના દરજ્જાવાળો સાધિક શબ્દ છે. કુમારરાજ એ બંનેના ઉપર આધાર રાખનાર છે અને તેથી તે ભક્ત છે. કુમારરાજનો દરજ્જો સામાન્ય દરજ્જો નથી, તે મહારાજના સ્થાનની પાત્રતા ધરાવે છે. બાકીના બધા આ ત્રણ કરતાં હલકી કોટીના છે, જેઓ કુમારરાજ અથવા ભક્તના દરજ્જા સુધી ઊંચે ચડતા નથી. તેમને મહારાજાના અર્થાત ઈશ્વરના દરબારમાં જવાનો કોઈ જ અધિકાર હોતો નથી.
ત્યારે સ્વામી, યોગ્યો, જ્ઞાનીઓ, સંન્યાસીઓ આ બધા સ્થાનને યોગ્ય નથી?
તે જે કોઈ હોય, ભક્તિ અને ઉચ્ચતર સત્ય પર પ્રીતિ વિના કોઈ પણ વ્યક્તિ યોગી, જ્ઞાની અથવા સંન્યાસી શી રીતે થઈ શકે? તેમણે પણ સરખા પ્રમાણમાં ભક્તિ કરવી પડશે. તમે લાડુ, જલેબી, મૈસૂર પાક અને સંખ્યાબંધ બીજી મીઠાઈઓ લો, તેઓમાંથી દરેકમાં મીઠાશના સામાન્ય કારણ તરીકે તો ખાંડ હોવી જ જોઈએ. શું ત્રણેય માર્ગમાં પરમાત્માના નામની મીઠાશ અથવા ભક્તિ હોવી જ જોઈએ? તેના સિવાય વસ્તુઓના ખુદ નામ અસંગત કે અનુચિત થઈ જાય.
બીજો એક મુદ્દો સ્વામી, મનુષ્યને ફક્ત જો પરમાત્મામાં વિશ્વાસ કે શ્રદ્ધા હોય અને ફક્ત જો તે વિશ્વાસથી તે જપ, ધ્યાન, ભજન અને પૂજા કરે તો તે મનુષ્ય પરમાત્માના સાનિધ્યમાં પહોંચી શકે? કહેવાનો મતલબ કે સત્ય, ધર્મ, પ્રેમ અને બીજાઓની સેવાને માર્ગે તે સ્થાન પ્રાપ્ત કરવું શક્ય નથી?
ઠીક. પાપના ભય અને પરમાત્માના ભય સિવાય તમે કહો છો તે ગુણોનું કેવી રીતે ઉત્પન્ન થાય? શું તેમને માટે જરૂરી આ માર્ગો અને લાયકાતો સાધારણ અને સામાન્ય છે? ના, તેઓ પરમાત્માના અંદરના ખંડના બારણા છે. જેઓ તે માર્ગને અનુસરે છે તેઓ ખરેખર પરમાત્માની હદ ઉપર સહેલાઈથી પહોંચી શકે છે. છતાં સગા સંબંધીઓ અને મિત્રો વચ્ચે તફાવત છે. જેઓ ફક્ત આ ગુણો ખીલવે છે તેઓ મિત્ર છે, પરંતુ જેઓ નામ અને રૂપની ભક્તિની સાથે તેમનું આચરણ કરે છે તે સગા સંબંધીઓ છે. આ તફાવત છે. નામ અને રૂપનું ચિંતન ગુણોને પણ મજબૂત કરવામાં મદદ કરે છે. તે પાયા વિના ગુણો મજબૂત, દ્રઢ અને પવિત્ર થઈ શકતા નથી. પરમાત્માનું નામ અને પરમાત્માનું રૂપ મનુષ્યના ગુણોમાંથી મેલ કે કચરો દૂર કરે છે.
પરંતુ ભક્ત અને સારા ગુણોવાળો મનુષ્ય એક સરખું સ્થાન પ્રાપ્ત કરે છે, શું એમ નથી સ્વામી?
અલબત્ત, માત્ર સારો મનુષ્ય તે સ્થાનને યોગ્ય કે પાત્ર ઉમેદવાર થાય છે. ભક્તિવાળા સારા મનુષ્યને તે સ્થાન માટેનો હક છે, તેમને પડતા મૂકી શકાય નહીં.
સ્વામી, હું પૂછવા માગું છું, આ ઘણા લોકો એવા છે કે જેઓ પરમાત્માની સેવા એ સૂત્ર નીચે ભિન્ન ભિન્ન વસ્તુ કે કાર્ય કરવામાં પ્રવૃત્ત હોય છે, તેમના કૃત્યો તેમને તે સ્થાનના અધિકારી બનાવે છે?
તમે એમ શા માટે પૂછો છો? જેઓ સેવાની વૃત્તિ કે લાગણીથી સેવા કરે છે તેમને તેમના કૃત્ય જરૂર તે સ્થાનના અધિકારી બનાવે છે, પરંતુ તેવી સાચી લાગણી પ્રાપ્ત કરવી એ ઘણું કઠિન છે. બીજાઓને મનુષ્ય માનીને ફક્ત કહેવું કે તેમની સેવા કરવી એ પરમાત્માની સેવા કરવા બરાબર છે એ શુદ્ધ ભાવ કે નિખાલસતા નથી. ત્યારે મન બે માર્ગે દોડશે. માધવનો મહિમા પૂર્ણપણે ગ્રહણ કરો, એમ સમજો કે દરેક માનવમાં માધવ છે. એમ માનો કે માનવ અથવા મનુષ્યની સેવા કરવી તે ફક્ત માધવની જ સેવા કર્યા બરાબર છે. તમારા કાર્યો તમને ખરેખર તે સ્થાનને માટે હકદાર બનાવશે. તેથી વધારે મોટી કઈ અગ્યતાની જરૂરિયાત છે? એને બદલે જો સેવા, નામ, માન અને કીર્તિને ખાતર કરવામાં આવે તો અને જો પોતાના કાર્યોના ફળ માટે મનમાં વલખા હોય તો મનુષ્ય સેવા એ પ્રભુ સેવા છે એ વિધાનનો કોઈ અર્થ રહેતો નથી, તેમજ મનુષ્યને ઈચ્છિત પરિણામ પણ પ્રાપ્ત થતા નથી।
સ્વામી, તે ઘણું રસપ્રદ છે। આજે ભાગવત વિશે બોલતા ઘણા પવિત્ર વિચારો અને સાર બહાર આવ્યો, તેથી જો માત્ર એક જ કે આત્મા તેના રૂપોનું વર્ણન કરે તો કેવા અમૂલ્ય સત્યો નીકળે। હું આજે ખરેખર આશીર્વાદ પામ્યો છું।
તો તમે આ બધું સમજ્યા છો? ભાગવત એ શરૂઆત રહિત અને અંત રહિત આત્માની વાર્તા છે। તે સૂક્ષ્મ અને સ્થૂળ બંને સ્વરૂપમાં એક જ છે। તે સૌથી સૂક્ષ્મ કરતાં વધારે સૂક્ષ્મ છે અને સ્થૂળ કરતાં વધારે સ્થૂળ છે। તેને કોઈ મર્યાદા કે માપ નથી। રામાયણ અને મહાભારત ઇતિહાસો ઐતિહાસિક વીર ચરિત્રો છે। ભાગવત જુદું જ છે। તે આત્માના સ્વભાવ વિશેનું છે। તે ભક્તિના માર્ગમાં કેળવણી આપે છે। તેનો કદી અંત આવી ન શકે, તેમજ તેને કદી સમાપ્તિ પણ નથી। આ ભાગવતનો મર્મ અથવા તેનો આ ભાવાર્થ છે।